પ્રવચન નંબર 294 તારીખ 26/8/59 સમયસાર ગાથા 320 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પર્યુષણ પર્વ
વિશ્વ છે ઉત્તમ માર્ગવ એટલે ઉત્તમ વીરભિમાનતા, પ્રશ્નો સહિત વીરભિમાનતા જે ઉત્તમ માર્ગો છે. દસ પ્રકારના જે ધર્મો છે એ મુનિરાજ્ય હોય છે. એ મુનિરાજ કોને કહેવાય કે સર્વે પ્રશ્ન પ્રગટ થઈ ગયું હોય અને ચારિત્રમાં હિંસા કરતા હોય તેને મુનિદશા કહેવામાં આવે. તેને ધર્મ જ્ઞાન હોય છે. આત્મજ્ઞાનને રુદ્ર જ્ઞાન પાંચમા રુદ્ર સ્થાન સુધી કહ્યું અને છઠ્ઠે તો ધર્મ જ્ઞાનની ભૂમિકા છે. ધર્મનું જ્ઞાન અને શુક્લ જ્ઞાન એ વિતરાગી પરિણામ છે. આત્મા આશ્રયે સદા ધર્મીને આશ્રયે સદા પરિણામ છે ધર્મ છે. એટલે ચોથે પાંચમે ધર્મ જ્ઞાન વધે છે અને સાતમાના પહેલા ભાગ સુધી પણ ધર્મ જ્ઞાન છે. પછી બીજા ભાગમાં જતા સુધી જ્ઞાન આવે છે. ત્યારે શ્રેણી કહેવાય સાક્ષાત મુખ્યુકાળ, ધર્મ જ્ઞાન પરંપરાએ મુખ્યુકાળ અને શુક્લ જ્ઞાન એટલે ઉજળા પરિણામ. જ્ઞાન અષાયનો ઉદય જ નથી અને બુદ્ધિપૂર્વક ધોરણ છૂટીને આત્મામાં લીન થાય એવી સાધકની સાધુ દશા કોઈ અપૂર્વ હોય છે. સમ્યક દર્શન વિના સાધુ હોઈ શકતા નથી. સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર દશા માટે દસ પ્રકારના ધર્મો વર્ણન થાય છે. ઉત્તમ ક્ષમા ધર્મ કે દસ ધર્મો સમ્યક દર્શન થઈ જીવને જ હોય છે એ ધ્યાન રાખવું. જેને સમ્યક દર્શન નથી એને આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન હોય પછી ભલેની અગિયાર અંક પાઠી હોય અને બહારમાં લગ્નતા હોય વિરતી ચાર કોણે 28 ગુણોનું પાલન પણ કરતો હોય તો પણ તેને ધર્મ ધ્યાન નથી. એને આર્થ ધ્યાન છે, રુદ્ર ધ્યાન છે. કેમ કે પુસ્તાને ઉભેલું છે, વિખ્યાત છે. વિખ્યાતોને દશામાં નિશ્ચય ધર્મ જ્ઞાન કે વ્યવહાર ધર્મ જ્ઞાન કાંઈ ન હોય, શૂન્ય છે. શુક્લ ધ્યાન તો હોય જ નહીં એ તો પ્રશ્ન જ નથી. પણ ધર્મ જ્ઞાન એ પણ ન હોય, માત્ર આર્થ ધ્યાન હોય અને એની કશાયની મૃતતા હોય તો કોઈનું બંધાય ને નવી ગ્રેવ સુધી પણ દુઃખી થવા માટે જાય. સ્વર્ગમાં જાય છે ને ત્યાં પણ એ દુઃખી થાય છે. અહીંયા સ્વર્ગમાં કઈ શુદ્ધ નથી, શુદ્ધ આત્મામાં છે. કોઈ અપૂર્વ છે ધર્મની દશા. હવે શ્લોક ઉપરનું અર્થ કરે છે. ઉત્તમ જાતિ ગુણ બોળ નામ વગેરેના અભિમાનનો ત્યાગ કે માર્ગ છે. જાતિ એટલે માતાનું હોય ઊંચું, પછી પિતાનું ગુણ ઊંચું છે, બોળ શરીરનું બોળ અને જ્ઞાનનો ઉગાર શાસ્ત્રજ્ઞાનનો ઉગાર વગેરેના અભિમાનનો ત્યાગ જે માર્ગ છે. ત્યાગ ધર્મ આવ્યો. અભિમાનનો ત્યાગ અને નિરભિમાન પણ એની સ્થિતિ આત્માને આશરે થાય તે ઉત્તમ માર્ગ છે. આ માર્ગ ધર્મનું અંગ છે. તેઓ પોતાની સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી દ્રષ્ટિમાં ત્યાં જ્ઞાય દેખાણો નહીં. સમ્યક જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી તો ધર્મ જ્ઞાન ક્યાંથી હોય? સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી સમગ્ર જગતને સ્વપ્ન તથા ઇન્દ્રજાલની સમાન દેખે છે. સ્વપ્ન સમાન દેખે છે આજ્ઞાને અને ઇન્દ્રજાળ પણ દેખે. એ મહત્વનો પ્રશ્ન કર્યો. સોદાનીજી કલકત્તાના એકાવતારી પુરુષ થઈ ગયા. એક વ્યાખ્યાન સાંભળ્યું કે જ્ઞાન વૈન્ય રાત વિન્ય, એમાં અનુભવે પ્રાર્થના કરી લીધો તો એની પાસે ચર્ચા કરવા માટે આવતા હતા સંગઠનમાં ઘણા ભાઈઓ બહેનો. તો એમાં પ્રશ્ન કર્યો કે આ તમને ચર્ચાનો અનુભવ છે, ત્યાં મંદિરમાં પૂજા કરવી, ભક્તિ કરવી, એ બધું એને બદલે આ ચર્ચાનો શું શોખ છે? તો મારી હાજરી હતી અને મેં ત્રણ જ ગણાતા. હું સોદાનીજીને એક પ્રશ્ન પૂછતા એને ઉત્તર આપ્યો. એ સત સ્વપ્ન મેં દોરા. અમારી જાગ્રત અવસ્થામાં જુદું છે, સ્વપ્ન અવસ્થામાં જુદું છે. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે, અજ્ઞાની કઈ જાણી શકતા એમાં આકર્ષ આવ્યો ને. જગત ને સ્વપ્ન તથા ઇન્દ્રજાલની સમાન દેખે છે. જેવો તે ઉત્તમ બાળકને કેમ ધારે કરતા અવશ્ય ધારે, અને અભિમાન જ્ઞાનીને બાળનું અભિમાન બિલકુલ હતું નથી. એને ઈચ્છા પૂરતું નિર્ધિકારપણે પાલન કરે તો પણ અભિમાન ન હોવો. અહીં મુખ્યપણે મુનિની અપેક્ષા એ કથન છે. ઉત્તમ ક્ષમા વિશે દ્રષ્ટર્મો છે એ સમ્યક ચારિત્રના જેનો છે. વિખ્યાત ચારિત્રજી હોય, વિખ્યાત પ્રશ્ન, વિખ્યાત જ્ઞાની, વિખ્યાત ચારિત્ર, એને ધર્મજનો હોય તો ધર્મનો હોય તો તસ્વે જ્ઞાનથી હોવો. ધર્મીને આશરે ધર્મ ધ્યાન થાય, કર્મને આશરે પરને આશરે ધર્મ જ્ઞાન ન થાય. આ સમ્યક દર્શન વગર તે ધર્મ હોય નહીં. શરીર મન વાણીની ક્રિયા આત્મા કરતો નથી, એનાથી આત્મા જુદો જ છે. દયા ભક્તિ કે વ્રત વગેરે શુભ રાગ તે ધર્મ નથી, આમાં રાગ કરી જાય. શું કહ્યું? દયા ભક્તિ કે વ્રત વગેરે શુભ રાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મમાં મદદગાર પણ નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તે વિકાર રહિત છે. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન સમિતિ પ્રગટ કર્યા પછી સેકન્ડ સ્ટેજ ચારિત્રનું છે. ફર્સ્ટ સ્ટેજમાં તો આવ્યો નથી હતી, પછી વિશે સ્વરૂપ સ્થિરતાથી ચારિત્ર સ્થાપિત થઈ છે. આ વર્ષો પહેલા છપાયેલું પુસ્તક છે વ્યાખ્યાન. તે દશામાં ધર્મી જીવની એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ કુળ વગેરેના અભિભાષનો વિકલ્પ પણ ઉઠતો નથી. એનું નામ ઉત્તમ માર્ગદર્શન છે. ચક્રવર્તી પદ છોડીને આવ્યો હોય સાધુ થઈ જાય પછી કઈ એને હું ચક્રવર્તી હતો ને મારું બળ આવું ને મારી સમૃદ્ધિ યાદે ના આવે, વિસ્મરણ થઈ ગયું. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી પદમાં હતા અને પછી એ જ ભાવમાં પાછા તીર્થંકર થયા. રામદેવ, તીર્થંકર, ચક્રવર્તી ત્રણ પદવી હતી. એ તો ભૂલની પદવી હતી, આત્માની પદવી ક્યાં હતી? આત્માની પદવી તો અંદર જે આનંદનું ભોજન કરે તે આત્માની લબ્ધિ છે. એ દશામાં ધર્મીજીની આત્મસ્થિરતા હોય છે, જાતિ કુટુંબ, એનું નામ ઉત્તમ માર્ગદર્શન છે. જે ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખે નહીં, હું કોણ છું એની ઓળખાણ નથી, હું પરનો રાગનો કરનાર છું કે આત્માનો જાણનાર છું, એની પણ હજી ભેદજ્ઞાન, પ્રાથમિક ભેદજ્ઞાન, સંદેહ પ્રશ્નના કારણે ભેદજ્ઞાન, એ જ ત્યાં શીખવું ન હોય તો ચારિત્રની વાતો ક્યારે પણ જીવોને પરીક્ષા નથી, પોતાને કરતું અભ્યાસ નહીં, બાહ્યનો ત્યાગ દેખી પરીક્ષા કર્યા વગર પોતાનું ગુરુ થઈ જાય. શરીર કુટુંબ કુળ વગેરેમાં પોતાના માને તેને કદી જાતિમત વગેરે ટળે નહીં, અને તેને ઉત્તમ માર્ગદર્શન હોય છે. ધર્મી જીવને ખરેખર જાતિ કુળ ધન વગેરેનો મત હોતો જ નથી. કેમ કે તે જાણે છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જાણનાર 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 છું. આત્માને શરીર જ નથી અને માતા પિતા કુળ જાતિ ધન વગેરે પણ આત્માને નથી. આમ પોતાના સમજ્ઞાન વડે સમસ્ત જગતને પોતાથી જુદું દેખનારને નિરભિમાન પણ કેમ ન હોય. આત્માની જાતિ, આત્માની શું જાતિ છે? શુદ્ધ ચૈતન્ય ધાતુ, નિત્ય આનંદ કણ, એ આત્માની જાતિ છે. વિતરાગતા આત્માનું કુળ છે, વિતરાગ દેવી માતા છે કુળ, ને ચૈતન્ય કેવળના લક્ષ્મીનો પોતે સ્વામી છે. એ સિવાય બીજા કોઈ જાતિ કુળ કે લક્ષ્મી એ આત્માને નથી. એમ તે ભેદજ્ઞાન કરીને સમય પ્રસંગ કરે પછી વિશેષ સ્થિરતામાં ચારિત્ર દશા હોય છે એનું આવરણ છે. ચારિત્રની વ્યાખ્યામાં પણ મોટો ફેર છે. મારું 24 ચારિત્ર જ્ઞાન તેનું ખરું ને, છેલ્લો પારો મોટો છે. આ જ્ઞાન તેનું ખરું ને, જ્ઞાન એટલે જ્ઞાન સવાલે આત્મા. એને બંને દેખવા જાણવાનો સંબંધ કયો? સંબંધ તો કયો? વ્યવહારથી કયો? નિશ્ચયથી નહીં. તેને દેખવા ઉપરાંત પરમાત્માને કરવા વેળવાની અસમર્થતા છે. આ પાંચ માર્ગના પરિણામ મુનિરાજને જણાય, બે શ્રુતવા અને કષાયની મનતા બધા પ્રકારની જણાય કે અવિરતને લખીને દેવું શાસ્ત્રના લક્ષવાળો થોડો રાગ જણાય, પ્રસંગ શુભ રાગ. પણ એને કરવા વેચવાનો અસમર્થ છે. રાગને કરતોય નથી ને રાગના ફળ દુઃખને ભોગવતો પણ નથી. આવી વેદનાની વ્યક્તિ પ્રગટ થઈ છે જેને એને સાધક કહેવામાં આવે છે. કર્મને કરે ને કર્મને વિધે એવી એને અસમર્થતા છે, અશક્યતા છે. કર્મ એટલે રાગ, નાના કર્મ અને શરીર લોકર્મ, એ ત્રણેય પ્રકાર જળની જાતિ છે. ચેતન જળના પરિણામને કરવા અસમર્થ છે. પેલા કહ્યું અત્યંત ભિન્ન છે, રાગાદી અત્યંત સર્વથા ભિન્ન છે. જ્ઞાન પ્રગટ થાય છે તે સદંતિત અભિન્ન છે અને ગુણો સર્વથા ભિન્ન છે. હું કહ્યું ભગવાન આત્મા છે એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનુગુણો છે, એ સર્વથા ભિન્ન છે. એના આશરે જે સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ વિદ્રાગી પર્યાય પ્રગટ થાય તે કથનચિત અભિન્ન છે. અને થોડો સાધકને મચકનો રાગ આવે એ સર્વથા ભિન્ન છે. અત્યંત ભિન્ન હોવાને કારણે એનું કરવું આત્માના સ્વભાવમાં શક્ય છે. જાણે એટલું કહીએ પણ કરે એમ છે નહીં. કરવાનું ક્યારે જોતું હોય તો આત્માનું જ્ઞાન કરે એમ લે કથનચિત. આત્માનું જ્ઞાન આત્મા કરે એમ લે ને, રાત કરે એમ શું કામ લે? આત્માનું જ્ઞાન આત્મા કરે એટલે રાત થાય એ જાણે, એમ હજી લે તો હજી સારું છે. પણ રાગને આત્મા કરે એ તો સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ છે. કર્મને કરે એવી અસમર્થતા છે. જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચક્ષુના દ્રષ્ટાંતે કહ્યું ને, ચક્ષુ દ્રશ્ય પદાર્થ કે અત્યંત ભિન્ન છે અને પદાર્થને કરવા વેચવાનું પણ એમાં અશક્ય છે. દ્રષ્ટાંત આવ્યું તો એ દ્રષ્ટાંત પ્રમાણે જ અજ્ઞાન છે. આંખ ભલે કાંઈ કરે નહીં વેધે નહીં, પણ હાથમાં તો કરે ને વેધે ને, તેને દ્રષ્ટાંતની ખબર નથી. અનંત અનંતકાળથી કરતા બધી છે. કરવું 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 જ્ઞાન સ્વરૂપી પ્રભુ બધા ભગવાન આત્મા જ્ઞાનમય છે. કોઈ આત્મા રાજમય નથી. અત્યાર સુધી કોઈ આત્મા એને મિથ્યાત્વના પરિણામ કર્યા નથી. અત્યાર સુધીમાં મિથ્યાત્વનું ફળ દુઃખ એ આત્માએ ભોગવું નથી. અનાત્મા કરે રાગને ને અનાત્મા દુઃખને ભોગવે આત્મા એનાથી ભિન્ન રહેલો છે પરમાત્મા. આવું સામાન્ય વિશેષથી જુદા થાય દ્રવ્ય સત ને પર્યાય સત, બે પ્રકારના સત હોવાથી દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે. તેથી પર્યાયને પર્યાય કરે છે ભગવાન આત્મા એનું કરતા નથી. થાય એને જાણે એમ કહીએ કે થવાયું થાય પરિણામ એને જાણે ભલે, પણ કરે એ વસ્તુના સ્વભાવમાં નથી. મોટો ફેરફાર જયચંદ પંડિત થયા જયગુરમાં 200 વર્ષ પહેલા. દેવોશ્રી લખે છે કે આ ગુરુ ઉપદેશની પરંપરા વિચ્છેદ ગઈ. ઉપદેશની શુદ્ધનીનો જે ઉપદેશ હતો ભગવાન મહાવીરના કાળમાં, એના પછી આ કાળે તો એ ઉપદેશની પદ્ધતિ વિચ્છેદ ગઈ છે. એમાં વળી આ 45 વર્ષનો કાળ સારો આવી ગયો એટલે ઉપદેશ શુદ્ધનીનો બહાર આવ્યો. સુધી પ્રભુ કર્મ નો ઉદય થાય, કર્મ નો ઉદય આવે ને જાણે. ભાઈ જાણવાના પણ બે પ્રકાર છે, એક ફિઝિકલ ધ્યાનમાં જઈને જ્ઞાન આત્માને જાણે, અને ફિઝિકલ ધ્યાનમાં રેવાય નહીં અને બહાર આવે ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ બહાર આવે, અતિ જ્ઞાન ની લક્ષ પરિણતિ અંદર રહી જાય. શું કહ્યું? ફિઝિકલ ધ્યાનમાં જયારે જાય ત્યારે તો પાંચ ઇન્દ્રિયને મનનો વ્યાપાર બંધ થઈ જાય, બિલકુલ બંધ થાય છે. મનનું જાણવાની ત્યાં ક્રિયા બંધ થઈ જાય છે ફિઝિકલ ધ્યાન. ત્યારે તો કહે છે એ રાગાદીને જાણતો નથી, એ તો અભેદપણે જ્ઞાતા જ્ઞાનની દેહની અભેદતા છે, આત્માને જાણે છે. એવો એક નિર્વિકલ ધ્યાનનો પ્રકાર છે, કોઈ વિશ્વ દેખાતું નથી. શરીર છે કે નથી અમે જાણતા નથી, કેમ કે એનું લક્ષ નથી. શરીર છે પણ અમને જણાતા નથી, એનું શું કારણ? કે એનું લક્ષ એના ઉપરથી છૂટી ગયું છે, લક્ષ આત્મા ઉપર આવી ગયું છે, એટલે કે આત્મા જ છે એમ જણાય છે, છત્રીઓ જણાતા નથી. એવી નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે, એ અભેદમાં ભેદ દેખાતો નથી. આનંદ પ્રગટ થાય પર્યાય એ અભેદનો ભેદ ન દેખાય. સ્વાશ્રિત તો રાગ તો દેખાય, એ વાત ક્યાં રહી? હવે નિર્વિકલ્પ ધ્યાનમાંથી જયારે બહાર આવે છે ત્યારે રાગાથી જે વિતરાગ પર્યાય જે પ્રગટ થઈ એટલું એ ભેદ એના જ્ઞાનમાં નહીં પણે જણાય છે. એટલું છે તો કહે છે કે સવિકલ્પ દશામાં જાણેલો પ્રજ્ઞાન છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો અભેદનો ભેદ જ દેખાતો નથી. ભેદ ઉત્પન્ન થાય તો ભેદને જાણે, પણ અભેદ થઈને આત્માને જાણતો હોય ત્યારે ભેદ જ ઉત્પન્ન થતો નથી. તો ભેદને જાણે એ વાત ક્યાં રહી? અપૂરો વાત છે. જરા આગળ રહો, પાર્થિક બધા ભાઈઓને જગ્યા આપે. રજીકાઓ તો રજીકાઓ જરા સજ્જનની સાંકળ સારી, સજ્જનની સાંકળ સારી. ભરવાના દિવસો છે ને, ભરવાના દિવસો બારે મહિના પર્વ છે. બાર મહિનામાં પ્રમાદ રહી ગયો હોય દસ દિવસ તો અરે આત્માની શુદ્ધાત્માની વાતે ન સંભળાય. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાનમાં શું જણાય અને સવિકલ્પ દશામાં જ્ઞાનમાં શું જણાય, એવા બે પ્રકાર છે. કહે છે કર્મનો ઉદય થાય ને જાણે. કર્મનો ઉદય થાય જાણે ક્યારે? કે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે. અંદરમાં તો કર્મનો ઉદય ને એને જાણવું એ ક્યાં છે? સાધકની બે પ્રકારની અવસ્થા છે, નિર્વિકલ્પ ધ્યાન અને સવિકલ્પ ધ્યાન. નિશ્ચય ધર્મ ધ્યાન અને વ્યવહાર ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનના બે ભેદ છે, નિશ્ચય ને વ્યવહાર. શુક્લ ધ્યાનના બે ભેદ, શુક્લ ધ્યાન એક જ પ્રકારનું નિશ્ચય રૂપે ગો. બહાર નીકળે તો શુક્લ ધ્યાન રહે નહીં, ધર્મ ધ્યાન થઈ ગયા. શ્રેણી માને ત્યારે ધર્માત્મા ત્યારે એક શુક્લ ધ્યાન હોય ને, ધર્મ ધ્યાન ન હો. અભ્યાસને આ પ્રકારનો ક્રિયાકર્મમાં મગ્ન થઈ ગયેલા જેવો કોઈથી ધર્મને સમય સાચું કહે છે કે પાપ પૂરું છે ને પુણ્ય ભલું છે, પુણ્ય સારું છે ને આ ખરાબ છે, એવા જે ભેદ કરે છે એ ઘોર સંસાર વાળ છે. હિન્દનથી ઘોર સંસારમાં હિન્દનથી એવો પાઠ છે. જો દિગંબર સંતને માને તો, ન માને તો જુદી વાત છે, કારણ કે એને ઉડાડે. કર્મનો ઉદય થાય એને જ્ઞાન ક્યારે? કે આ ધ્યાનમાંથી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે. કર્મના ઉદયો આવે એને જાણનારો છે પણ એમાં નથી કરતો નથી. પણ કર્મના ઉદયને તે કરે કે વેદે, કર્મનો ઉદય આવે ને ઉદયમાં રાગ થાય ઉદય ભાવ એને કરે ને વેદે એવું જ્ઞાનમાં નથી. જાણે કરો કર્મનો ઉદય છે એના લક્ષે થોડો ઔદયિક ભાવ છો. ઔદયિક અને ઉદય એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધને આત્માથી ભિન્ન જાણે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્મામાં લાગુ પડતો નથી, એ તો જ્ઞાતા નહીં લાગુ પડ્યો અંદરમાં. આત્મા જ જ્ઞાતા જ આત્મા જ નહીં એવું જે જ્ઞાન થયું એ પછી સવિકલ્પ દશામાં આવતા પૂર્વસ્થિરતાનો રાગ થાય, કર્મના ઉદયમાં જોડાય. આ બીજો જોડાય છે આત્માના જોડાતો નથી. બીજો જોડાય છે ને બીજો બીજાને જાણે છે ને હું મને જાણું છું એવી અપૂર્વ સાધકની સ્થિતિ હોય છે. સાધક તો થયો નથી પણ સાધકની શું સ્થિતિ એ પણ એને સંભળાવનારા ભળે નહીં તો સાધક ક્યાંથી થાય વિચાર. તેને અસમર્થતા છે તેથી જ્ઞાન અર્થાત આત્મા કર્મને રાગને કરતો નથી. પાંચમા આવૃતના પરિણામને પાંચમા આવૃતના પરિણામ થાય છે કે થાય છે કરે નહીં, થાય છે કરે નહીં માત્ર જાણે તેને જ્ઞાની કહેવામાં આવે છે. પરિણામ કર્મને જો કર્મના પરિણામને જે ન કરે માત્ર જાણે તે જ્ઞાની છે. આ સમયસારનો 2000 વર્ષ પહેલાનો શ્લોક છે કુંકુદાચાર્ય કુમાર. પરિણામ કર્મ અને લોક કર્મના પરિણામને માત્ર જાણે પણ કરે નહીં તેને જ્ઞાની કહેવામાં આવે છે. તેથી જ્ઞાન અર્થાત આત્માને કરતો નથી કે વેચતો નથી. હવે આવી વાત વિચારો ધંધા અને નવરો થાય તો એને સમજાય ને. બિઝનેસમાં એવો કયો છે સતીશ કે નવરો થાય તો સમજાય. પૈસા કમાવામાં પૈસા કઈ પુરુષાર્થથી આવતા નથી, એ તો પૂર્ણ હોય તો આવે. પુરુષાર્થ કરીને મરી મરી જાય પણ 3 કોવાલા ને 3 કોવાલા બાકી વધે નહીં. 24 કલાક મહેનત કરે અને કાંઈ મહેનત ન કરે 2 લાખ કરોડ રૂપિયા આવી જાય. શું એના પુરુષાર્થથી પૈસા આવ્યા છે? પુરુષાર્થ પરદ્રવ્યમાં હોય કે સ્વદ્રવ્યમાં પુરુષાર્થ હોય બે દ્રવિની જેની ભિન્નતાની ખબર નહીં. આ બધી વાતો દિગંબર સંતોના શાસ્ત્રમાં રહેલી છે. આ બધી આત્મોથી વેપાર ધંધાની ધમાલ ચાલે છે ને. પોતે દુકાનના સ્થળે બેઠો હોય ને માલ આવે ને જાય, પૈસા આવે ને જાય. અહીં કહે છે આત્માને બધા સાથે દેખવા માત્ર સંબંધ છે. આવી સવિકલ્પ દશાનું જ્ઞાન કરતા જગતને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે આત્મા ધંધા વેપારને દેખે છે. શું થાય હવે? એટલું વાણીમાં એની વાણીમાં આવતું એટલું આવે. હા, જો આમાં લખ્યું છે તમે કહો છો બપોર આવશે કે બંને જાણતો નથી. આમાં તો કે છે કે ધંધા વેપાર દુકાને બેઠો માલ આવે જાય સુરતથી, હવે કાપડ સુરતથી આવે જાય એને માત્ર જાણે છે. હા, જાણે છે તો આવ્યું. અરે ભાઈ, આ વ્યવહારની જો કથન છે તો નિશ્ચય માની તો મરી ગયો. નિશ્ચયથી તો જ્ઞાન આત્માને જાણે છે પણ ને જાણતું નથી. ચોખ્ખું લખ્યું છે એ બધા સાથે દેખવા માત્ર સંબંધ છે. અર્થાત આત્મા જીવ, આત્મા એટલે જીવ, એને જાણે કરો તો જાણવામાં મળી ગયો. જાણનારને જાણ્યા પછી અંદરમાં ટકાતો નથી ઉપયોગ રહ્યો નહીં. અને ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ બહાર આવી ગયો અને અતિન્દ્રિય જ્ઞાનનો પરિણતિ અંદરમાં રહી ગઈ. એને જાણે કરો પણ જાણવા ઉપરાંત એ બધાને કરે ને વેદે કરતા પડાની માન્યતા છોડાવવા માટે એને જાણે પણ કરે નહીં એટલો પાઠ આપ્યો. ત્યાં ઓળખી ગયો એને જાણે તો ખરું. જ્ઞાનીએ જાણે જોઈએ જાણું. અરે જ્ઞાની એને જાણે છે કે એના સંબંધે પોતાના જ્ઞાનને જાણે છે? એ તો એના જ્ઞાનને જાણે છે. ઉપચારથી નિમિત્તે એને જાણે છે. નિમિત્તના સદભાવમાં ઉપાદાન પોતાને જાણે છે. નિમિત્તે જાણતું નથી. નિમિત્ત નો સદભાવ કે અભાવ જ્ઞાન તો આત્માને જાણે છે, પણ નિમિત્તના સદભાવ વખતે આત્માને જાણે છે તો ઉપચાર થી પરને જાણે છે એમ કહેવામાં આવે છે. ઉપચારના કથન છે વ્યવહાર. ચોરબલજી સાહેબ થઈ ગયા, એમને એક સુવાક્ય કહ્યું કે નિશ્ચયથી નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર્થ જાણી તેનું જ્ઞાન અંગીકાર કરવું, ને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. આત્મા પરને જાણે છે એ કઈ નહીંનું કથન છે, વ્યવહાર નહીંનું કથન છે. એટલે કે આત્મા પરને જાણે છે એવું શ્રદ્ધાન છોડી દીજે, એટલે પરનું લક્ષ થઈ જશે ને આત્માનું લક્ષ નહીં થાય. બધી વાત તો બહાર આવી ગઈ છે, 200 વર્ષ પહેલાનું વાક્ય છે. તે વ્યવહાર સગળો ઉતાર થયો વૈજ્ઞાનિક ગાથામાં, એનું સ્પષ્ટીકરણ કેવો છે. જયપુરમાં લખ્યું એ જયપુરવાળા જાણતા નથી, કેટલા બધા નથી એ નહીં સમજાયું. અગ્નિ વગેરે દ્રશ્ય પદાર્થને કંઈ કરતી નથી, તેમ ભગવાન આત્મા, ભગવાન જ્ઞાનરૂપી લક્ષ્મી આત્મામાં ભરેલી છે. અને ભગવાન ભગ એટલે લક્ષ્મી, જ્ઞાનરૂપી લક્ષ્મીવાન, જ્ઞાનમય આનંદમય એટલે ભગવાન કહેવાય. ભગ એટલે લક્ષ્મી, લક્ષ્મીવાળો લક્ષ્મી એટલે આ બહારની નહીં, જ્ઞાન અને આનંદ એ લક્ષ્મી છે. સચિત આનંદ આત્માનો સ્વભાવ છે. ભગવાન આત્મા કર્મ કે કર્મથી પ્રાપ્તિયો એ કોઈને કરતો કે ભગવતો કરતો નથી, એનો નિષેધ કરવા માટે એને જાણે છે એમ હળવેથી કહ્યું. જાણે છે એટલું કહી પણ કરે નહીં તો જાણવામાં ચૂકી ગયો. એક કરવાનું શલ્ય અને એક જાણવાનું શલ્ય, પરણી બે શલ્ય છે. ડાક્ટરોમાં પણ સ્પેશિયાલિટીઓ છે, ડાક્ટરોમાં સ્પેશિયાલિટી કોઈ કોઈનું ઓપરેશન કરે, કોઈ દર્દ નહીં, કોઈ કોઈ દર્દનું ઓપરેશન કરે. એ ઓપરેશન કરનારા ડાક્ટરો જુદા જુદા છે. એમ અહીંયા સવારે ચાલે છે કરતા બુદ્ધિનું ઓપરેશન કરવા, બંને કરતો નથી, માત્ર આત્માને જાણે છે. અને જાણતા જાણતા કથનચિત પરને જાણે એટલું કહી, સમજી ગયા. કરતા બુદ્ધિનું ઓપરેશન ચાલે છે અત્યારે, બપોરે ચાલશે જ્ઞાતા બુદ્ધિનું ઓપરેશન. હા, બસ બે જ ઓપરેશન છે. રોગ બે પ્રકારના છે, રોગ બે પ્રકારના. તો સ્પેશિયાલિટી હોય ને કેટલાક ડાક્ટરોમાં નામ આપો, ધ્યાન રાખીને સાંભળે, નામ થઈ જાય. વિખ્યાતોનું ઓપરેશન ચાલે છે. હું કરતા છું એ અજ્ઞાત છે ને મોટું. હું હાથને હલાવું છું, હું પગને હલાવું છું, હું મોટો છું, હું બીજાને ઉપદેશ આપું છું. એક વાર હતા એ તો સુધી ગયા ત્યારે કેતા હતા, મારી પાસે આવે તો સમય પ્રશ્ન આપું છું. ચાર પાણી મને કહ્યું છે, જરા લોકો એને તૂટી ગયા કે હું બીજા કોઈને ચા પીવા બોલાવતો નથી, પણ તમને તમારા પ્રત્યે આ પ્રશ્ન શું છે બોલાવો, અને હું આવીશ. મારી પાસે એ વાત કરે, અરે કરવું આત્માના સ્વભાવમાં ક્યાં છે? હું સમય પ્રશ્ન ના આપી દે. દેવા લેવાનો વ્યવહાર જ નથી. સમ્યક દર્શન તો અંતરસન્મુખ થતાં આત્માનો જે અનુભવ થયો, અનુભવ કશા અને આનંદ આવ્યો અને પ્રકૃતિ આવી કે હું આનંદમૂર્તિ છું. નિર્વિકલ્પ ધ્યાનમાં આ શુદ્ધ ઉપયોગ ચોથા ગુણસ્થાને થાય છે. શુદ્ધ ઉપયોગમાં જ જન્મ થાય છે, સવિકલ્પમાં જન્મ ન હો. અત્યારે તો એટલે સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાન ગપ્પા મારે હતા. વિનોદ હોય છે ને આત્મા, પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળો જો પ્યોર શબ્દ મૂક્યો છે ઓનલી ફક્ત આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવિક છે, એની આગળ એક વિશેષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે એટલે એમાં રાગનો કચરો કાઢ નહીં, રાગનો કચરો નીકળી ગયો. પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું, જાણવાના સ્વભાવ વાળું હોવાથી થવાથી નહીં, અનાદિ અનંત આત્મા જ્ઞાન ભાઈ છે એટલે જાણવાના સ્વભાવથી ભરેલો છે. હોવાથી ને થવાથી નો મોટો ફેર છે. હોવાથી ત્રિકાળનું વાચક શબ્દ છે અને થાય છે એ પર્યાયનું આવે ભાવ. આ તો દ્રવ્ય સ્વભાવ જાણવાના સ્વભાવવાળો હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિંદ્રાને કેવળ જાણે જ છે. જાણે છે એટલે કરતો નથી, કરતાપણાના નિષેધ માટે કેવળ જાણે છે. જાણે છે તો આત્માને, પણ આત્માને જાણતા જાણતા એની સફળ પ્રકાશક શક્તિ એવી છે કે થવા જેવું પરિણામ થાય એને જાણે છે, એને જાણે અને થાય એને પણ
જાણે.
શું કહ્યું છે? એને જાણે પ્રથમ જે જ્ઞાનાનંદ પરમાત્મા પોતાનો ચૈતન્ય આત્મા છે ને એને પ્રથમ જાણે, પરિણામ વગર છોડી, પૂછપાપ વગર છોડી અને આત્માને આત્મા જાણે ત્યારે અનુભવ થાય. અને અનુભવ થયા પછી જે કંઈ પર્યાયના ઉત્પાદનના ભેદો ઉત્પન્ન થાય એને પણ જાણે, પણ એને કરે નહીં. કેવળ જ્ઞાન છે, પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ હોવાથી કર્મના બંધને, ભાવબંધને ને દ્રવ્યબંધને બંનેને રાગ છે એ ભાવબંધ છે અને એના નિમિત્તે કર્મબંધ થાય કે એને દ્રવ્યકર્મનો બંધ છે એ ભાવબંધને પણ કરે નહીં કે દ્રવ્યબંધને પણ કરે નહીં. આ બંધાતા ભાવને ને બંધાતા દ્રવ્યને જાણે, બાંધે નહીં. બંધાતો ભાવબંધ અને બંધાતો કર્મનો બંધ એને માત્ર દૂર રહીને જાણે, પણ એ ભાવબંધને કે દ્રવ્યકર્મના બંધને આત્મા કરતો નથી. તથા મોક્ષને લ્યો, ભાવ મોક્ષને પણ કરે નહીં અને ભાવ મોક્ષ સાથે દ્રવ્ય મોક્ષ થઈ જાય. આઠ કર્મનો અભાવ, આઠ કર્મનો વિયોગ થાય તેને દ્રવ્ય મોક્ષ કહેવાય. અને સકલ પ્રકારના વિભાવ ભાવનો અભાવ થઈ પૂર્ણ આનંદની ઉપલબ્ધિ થાય તેને ભાવ મોક્ષ કહેવાય. એ ભાવ મોક્ષને પણ કરે નહીં ને દ્રવ્ય મોક્ષને પણ કરે નહીં. ભાવ મોક્ષ થવા યોગ થાય એમ જાણે અને દ્રવ્ય મોક્ષ ગયું એમ પણ જાણે, એનો યોગ થયો એમ પણ જાણે. આ અંદરની ઉનાળની વાત છે. મોક્ષને કરતો નથી પણ માત્ર જાણે છે. ચાર ગુણ છે બંધને, મોક્ષને, ઉદયને, નિર્જાને છે કે નહીં? ચાર. આવી વાત સાંભળવા મળેલી કોઈને પણ પરવારી ગયા એમાં વળી આ કુકુલ ભગવાનની વાણી કાન ઉપર આવે એ તો ચક્રવર્તી કરતા પણ કુલ વધી ગયો. ત્યારે સાંભળવા મળે એની તો કાન ઉપર વાણી આવે. મળવું સાંભળવા એ પણ કોઈ એની પાત્રતા હોય તો સાંભળવાનું મળે. જ્ઞાનીની વાણી શ્રવણમાં આવે એ પણ કોઈ ભૂલનો પ્રકાર છે. અને સાંભળીને જો એનો વિચાર કરી નિર્ણય કરીને અનુભવ કરે તો પુરસાદ. ભૂલનું કાર્ય વાણીનો યોગ આપે, પણ વાણીનો યોગ આપે પણ આત્મા ના આપે. ભૂલ ભૂલથી સંયોગ મળ્યો જીરેન્દ્ર ભગવાનની વાણીનો સાક્ષાત. કુલકુલ આદિ આચાર્ય ઘણા થઈ ગયા એની વાણી અનુભવીની વાણી કાન પર આવી એ ભૂલનું કાર્ય છે. એમાં પુણ્ય નિમિત્ત છે, એમાં પુરુષાર્થીનો નથી ખાઈ. ગુરુએ એ પ્રકારે કઈ આત્માના વિચારો આવ્યા હોત, સંસ્થામાં થયો એટલે કર્મ બંધાય. આ કાળે અત્યારે પુણ્યની પ્રકૃતિ ઉદયમાં આવે તો જીનેર ભગવાનની વાણી કાન પર આવે, પણ વાણી આવે માત્રથી કઈ ધર્મ ન થાય. એ વાણીનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરે ત્યારે એને આત્માનો સાક્ષાત અનુભવ થાય. અનુભવ થયા પછી કહે છે કે ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ. જોજો, હજી સાધકને મોક્ષ થયો નથી. સાધકની વાત ચાલે છે. પ્રશ્ન એ બધો કે જ્ઞાની જો કરતો ભોગવતો નથી તો જ્ઞાની શું કરે છે, એનો ઉત્તર આપવામાં આવે છે કે જ્ઞાની પોતામાં સ્વાસ્થિત કે પરાશ્રિત પરિણામ જે થાય એને કરતો નથી, માત્ર જાણે છે. હવે જાણે છે એમાં એક સૂક્ષ્મ વાત આવી કે મોક્ષને પણ જાણે છે પણ મોક્ષને કરતો ધર્મને કરતો નથી. ધર્મ આવીને જાણે છે, ધર્મ ના કરવો મારે, પણ ધર્મ કેમ થાય તો સમાજ. ધર્મ મારે કરવો છે એવા ધર્મના વિકલ્પથી ધર્મ પ્રગટ ન થાય, એ તો રાગ પ્રગટ થયો. એ મોક્ષ મારે કરવો છે કે મોક્ષની પર્યાય થવા યોગ એના સકાળે થાય છે એ સાધક અત્યારે જાણે છે, એટલે એનું પ્રત્યાખ્યાન થઈ ગયું કે ભવિષ્યકાળમાં મોક્ષ થશે મને, અને હું એનો કરતા નહીં પણ હું એનો જાણનાર રહીશ. કોઈ કોઈ સાધકને તો નિર્વિકલ્પ ધ્યાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા પંચમ કાળમાં. હો, આવી પર્યાય વર્તમાનમાં જણાયા એવી એક નહીં છે. 47 નહીંમાં 14મી એક નહીં છે, દ્રવ્ય નહીં, એના ગુરુદેવના વ્યાખ્યાન કપાઈ ગયા છે. 47 નહીં છે, પ્રવચનકાળની છેલ્લી એ પુસ્તક હમણાં છપાણા છે. હજાર થોડાક વેચાણ માટે મગાવી લેવાય, કારણ કે એ પછી 35 વર્ષે છપાણું પુસ્તક એટલે ઘરાવી ઓછા ને. કહે છે કે મોક્ષની પર્યાયની જયારે થશે ત્યારે હું નહીં કરું, થશે ત્યારે હું એને જાણીશ પણ હું કરનાર નથી. આજથી પ્રતિજ્ઞા કરી લઉં છું કે મોક્ષની પર્યાયને હું કરનાર નથી, થાય એને જાણીશ પણ કરીશ નહીં. સમય દર્શન થાય છે એને જાણું છું પણ એને કરતો નથી. જો સમય દર્શનને કરે તો મિથ્યાત્વના અભાવ પૂર્વક સમય દર્શન થાય છે, તો મિથ્યાત્વના પરિણામો પણ કરતા બની ગયો. એવી વાત છે. અમરસિંહભાઈ, અમરસિંહ શું નામ?
હરિશ્ચંદ્ર.
હરિનામ વિખ્યાતોને હણે તેને હરિ કહેવામાં દુશ્મન છે વિખ્યાતોનો. પ્રભુ આ આત્માની વાત, આત્મા મોક્ષની પર્યાય થાય એને જાણે, થવાયું થાય એને જાણે, એના સ્વકાળે સત હેતુ નિરપેક્ષ પર્યાય છે થાય એને જાણે પણ કરે. કરનાર તો અત્યારે વ્યક્તિને મોક્ષની પર્યાય સુધા બીજું વધુ રૂપમાં કરે, કરનાર નથી. હું આત્માને કરનાર તરીકે માની રહ્યો છું, કરતા બધી સારી સંસાર છે. અહીંયા કહે છે કે મોક્ષને કરતો નથી માત્ર જાણે. મોક્ષના બે પ્રકાર, એક ભાવમોક્ષ અને એક દ્રેમોક્ષ. ભાવમોક્ષ કેને કહેવાય? ભાવમોક્ષના બે પ્રકાર, અસ્થિ નાસ્તિ. નાસ્તિથી દુઃખનો અત્યંતિક અભાવ, દુઃખનો આત્યંતિક સર્વથા પર્યાયમાંથી અભાવ થાય તેને મોક્ષ કહેવાય. નાસ્તિથી અને અસ્થિથી પરિણામને જોતા પૂર્ણ આનંદની ઉપલબ્ધિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીરી જે પર્યાયમાં પ્રગટ થાય તેને અસ્થિથી મોક્ષ કહેવાય. મોક્ષની પર્યાયને આત્મા ધરતો નથી. હરી તો અશુભ ભાવ છોડીને શુભ ભાવની કરવાની ભૂલમાં પડી ગયા. મોક્ષની પર્યાયનો આત્મા કરનાર નથી. જાણનાર 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 અવાજો થાય છે ને જાણનાર જણાયા કરે છે. આવી સ્થિતિ છે. જો આ અનુભવની દિશા પરિણામ થવાયોગ થયા કરે છે અને જાણનાર જણાયા કરે છે. જો આ અનુભવની દશા એ ગુરુદેવ વ્યાખ્યાન કહેશે તો બોલે આવશે. બેટા ગજબની વાત છે. ચક્ષુદેવ કોઈને કરે નહીં દ્રશ્ય પદાર્થને વેદે નહીં. એમાં જ્ઞાન ચક્ષુ ભગવાન આત્મા જાણે 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 પણ કરે અને વેદે જ્ઞાનમાં નથી. મોક્ષને કરતો નથી. ફરી કેટલાક કે આવી સામાન્ય માણસની સભામાં આવો ઊંચો ગુના આપવો જોઈએ. સમજી ગયા? કારણ કે પોતાને ભાન નથી. પોતાને ભાન નથી તો એ કે છે અશુભ છોડે ને શુભ કરો. સમજી ગયા? અરે આ પેલી એકડાની વાત છે. કરતા બધી છૂટ્યા વિના સમય પ્રતિ થતું નથી તો ચારિત્રની વાત તો ક્યાંય નહીં. કર્મના ઉદયને જાણે પણ કરે નહીં. ત્રીજો બોલ. કર્મનો ઉદય ભાવકર્મ નો ઉદય એ ત્રિયકર્મના ઉદય હૃદયના બે પ્રકાર જેમ ભાવમોક્ષ ને દ્રયમોક્ષ કહ્યો ને એમ કર્મનો ઉદય. કર્મનો ઉદય એટલે રાગનો ઉત્પન્ન થવું એનું નામ કર્મનો ઉદય ભાવકર્મનો ઉદય. અને દ્રવ્યકર્મનો ઉદય ઉદયના બે પ્રકાર ભાવ અને દ્રવ્ય. વ્યાસ નહીં એટલે આમ ટગર ટગર સામે જોયું કે આ શું કહેતા છે એને જ્ઞાનીની વાણી છે સમજવા જેવી છે. સમજાશે તને નહીં સમજાય માટે શાસ્ત્ર લીધા છે. સમજાય ના સમજાય એવા કર્મના ઉદયને ઉદયના બે પ્રકાર. ઉદય એટલે ઉત્પાદ. સૂર્યનો ઉદય થયો નથી કહેતા. સૂર્યનો ઉદય થયો એમ રાગ ઉત્પન્ન થાય તો એ કર્મનો ઉદય છે. કર્મ એટલે જળકર્મ નહીં પણ ભાવકર્મ દોષ એટલે ઉદય કહેવાય. અને એ વખતે કર્મનો ઉદય નિમિત્તો નૈમિતિક અને નૈમિતિક બે ઉદયનું છે. નૈમિતિક રાગ પણ ઉદયનું છે પ્રગટતા ઉદય એટલે પ્રગટતા અને એનું નિમિત્ત કર્મ. એ સત્તામાં ન હોય ઉદયમાં આવે. ઉદયમાં આવીને જોડાય પણ નથી તો બેને ઉદય કહેવા. કર્મના ઉદયને કરે નહીં માત્ર જાણે. તથા નિર્જરા. નિર્જરાના ચાર પ્રકાર પડે છે. એક ઉપાદાનની અપેક્ષાએ બે ભેદ અને એક કર્મ જળની અપેક્ષાએ બે ભેદ. એક સકામ નિર્જરા અને એક અકામ નિર્જરા. આત્માના સ્વરૂપમાં લીન થઈ ને જે શુદ્ધિની વૃદ્ધિની ભરતી આવી ગયા આનંદની એને સકામ નિદ્રા કહેવામાં આવે છે. અને સંકલ્પ દશામાં પાયના પ્રતિકૂળ સંયોગ આવે ત્યારે ક્ષમતા ધારણ કરે એને અકામ નિદ્રા કહેવામાં આવે છે. બે ઉપાદાનની અપેક્ષા છે. એક ક્ષણિક ઉપાદાનની વાત છે. ધિકારી ઉપાદાનમાં નિર્જરા નો. ધિકારી ઉપાદાન તો મોક્ષ સ્વરૂપ છે ભગવાન આત્મા. એમાં બંધ ક્યાં છે કે બંધના અભાવપૂર્વક નિર્જરા થાય? એ તો બંધારણ જ નથી. જેલમાં ગયો હોય છૂટે. જેલમાં ગયો હોય એ તો છૂટે પણ જેલમાં ગયો જ નથી એને છૂટવાનું લાગુ પડતું નથી. કે આ પ્રકારના કર્મ કે વિખ્યાતના ભાવ કર્મથી બંધારણો એ તો ત્રિકાળ પરમાત્મા છે. અલૌકિક વાત છે. નામ થઈ જાય એ વાત છે. નિર્જરાના ચાર પ્રકાર થયા. બે ઉપાદાનની અપેક્ષાએ એ પણ ક્ષણિક ઉપાદાન. શિકારી ઉપાદાનને બંધ થયો નથી માટે એ છૂટતો પણ નથી. એ તો ત્રિકાળબંધ છે. જેને પર્યાયમાં બંધ છે ભાવબંધ એ ભાવબંધનો અભાવ થવો તેને ભાવ નિર્જરા કહેવાય. અને આનંદની વૃદ્ધિ થાય તેને પણ ભાવ નિર્જરા કહેવાય. નાસ્તિકથી દુઃખનો અભાવ એ નિર્જરા અને અસ્થિથી સુખની વૃદ્ધિ, આત્મિક સુખની, એને નિજરા કહેવામાં આવે છે. બે પ્રકાર ઉપાદાન છે કે પર્યાય માતા એને પણ જાણે. અને એ વખતે સ્વિપાક અને અવિપાક કર્મના બે પ્રકાર છે. કર્મ એનો વાદા કાળ પાકી ઉદયમાં આવીને ખાઈ જાય, એને સ્વિપાક દ્રવ્ય નિર્જરા કહેવામાં આવે છે. અને અવિપાક દ્રવ્ય કર્મની નિર્જરા કાળ પાકા પહેલા પણ એ ખરી જાય તપથી એકદમ, એને અવિપાક કહેવામાં આવે છે. એમ દ્રવ્ય કર્મની નિર્જરા બે પ્રકાર, ભાવ કર્મની નિર્જરા પણ બે પ્રકાર. આ બધું સમજવા જેવું છે. વેપારમાં તો અનેક પ્રકારના પડખા સમજે છે, પણ અહીંયા એ મને સમજાતું નથી. સમજવાની કોશિશ તો કરતો નથી એટલે સમજાતું, રૂચિ નથી ને. હા, મારે આત્મા જોઈએ છે એવી રૂચિ જાગે તો સમજાય. જ્ઞાનનો ઘડ વધે, આજે ઓછું સમજાય, કાલ વધારે સમજાય. નિર્જરાને કેવળ જાણે છે, આ કરતો નથી, માત્ર કેવળ જાણે છે. જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. એવી તો ધ્યાનમાં તો એ પરિણામનો ભેદ દેખાતો જ નથી, એટલે એને જાણતો નથી. સવિકલ્પ શાહમાં ભેદને જાણતા જાણતા ભેદને જાણે છે, પણ ભેદને જાણે પણ કરે કરવું નથી, જાણવું છે. આ જોયું આત્માનો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, કેવળ ઓનલી ફક્ત માત્ર જ્ઞાન. જાણવું 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 જાણવું, એમાં જાણવું 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 આવે, અને એમાં જાણવાનું કોઈ સમય બંધ થઈને કરવાનું આવી જશે એમ આવવાનું છે. જ્ઞાનીના જ્ઞાનમાં સાદી અનંત કાળ જાણવું 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 શરૂ થયું, એ કોઈ કાળ એવો વચ્ચે આવવાનું નથી કે એ જ્ઞાન કરશે એવું આવવાનું નથી. સૂર્યપ્રકાશ છે, પણ સૂર્ય કાંઈ મકાનને ચડે ને મકાનને પાડે, આ ઝાડને હલાવે ને ઝાડને વાવે ને મોટા કરે, એ સૂર્યના પ્રકાશનું કામ. પ્રકાશે 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 પ્રકાશ, એ જ્ઞાન પ્રકાશનું પદ પ્રભુ આત્મા. એની અંતર ધ્યાનથી એ જ્ઞાન ચક્ષુ ખુલી, એ જ્ઞાન ચક્ષુ વડે જ્ઞાની પોતાના આત્માને જાણતા જાણતા થવાયું પરિણામ થાય છે, જાણે છે. અને જાણે છે એટલે એટલા ને જાણે છે એમ નહીં, પણ એ વખતે પણ જાણનારને જાણે છે, વ્યવહારે એને જાણે છે એમ કહેવામાં. પણ જાણવું જાણવું ને જાણવું છે કરવું એમ આત્માનું કહેવામાં. કરતાનું ભૂત કાઢવા માટેનું આ ઓપરેશન છે. બપોરે જ્ઞાતાનું ભૂત ગયેલું એનું ઓપરેશન આવશે બપોરે. સમજી ગયા? બે ડાક્ટર જુદા
જુદા,
અલૌકિક વાત, સર્વજ્ઞ ભગવાન વિરાજી વાત, ગુમ થઈ ગઈ છે એમાં ગુમ ગુમ ભગવાનને વિચાર આવ્યો. આજથી 2000 વર્ષ પહેલા વિરહ લાગ્યો, અરે કેવડીનો પણ વિરહ, તીર્થંકરનો વિરહ, સામાન્ય કેવડી પણ નહીં અને શુદ્ધ કેવડીનો પણ વિરહ દેખાનો. વિરહ લાગ્યો ને તીર્થંકર ભગવાન પાસે એ બધાયા 8 દિવસ ત્યાં રહ્યા. એને નજરે જોયેલા દીવો પણ વર્તમાનમાં ભારતમાં અત્યારે છે. 8 દિવસ રહ્યા હતા અને વ્યાખ્યાન કીર્તની સાંભળી અને શુદ્ધ કેવડીની સાથે ચર્ચાઓ કરી, પોતાને અનુભવ તો હતો, ભાવલી નિશાન તો હતા, આનંદનું ભોજન નિત્ય કરનારા તો હતા અહીંયા પણ, પણ વિશેષ જ્ઞાનની વિશેષતા માટે ગયા હતા, શ્રદ્ધા માટે રૂકા ગયા. શ્રદ્ધા તો નિર્વિકલ્પ 100% થઈ ગઈ હતી, સમય પ્રશ્ન તો 100% હતું, પણ જ્ઞાનમાં અડખા પડખા ઘણા હોય છે. કેમ કે જ્ઞાન પવિત્ર છે એટલે અડખા પડખા ઘણા ચોખ્ખા થાય, એટલા માટે ત્યાં ભલાયા. આ દિવસ રહ્યા અને અહીં આવીને આ શાસ્ત્રો લેખા. દેવશ્રી આચાર્ય ભગવાન તો કહે છે, મુનિરાજ 1000 વર્ષ પહેલા થયા, અરે ઉત્કુલ ભગવાન જો મહાવિજય ક્ષેત્ર જઈ ત્યાંથી આ લાવ્યા નવો વિદ્યા તો અમારા જેવા મુનિઓનું શું થાય, અંધારું થઈ ગયું હતું એમાં પ્રકાશ થયો, અને એ પણ પાછું શાસ્ત્રમાં લઈ ગયું તો 1000 વર્ષ પછી બીજો જીવ પાયો. અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરી એનો અનુવાદ 200 વર્ષ પહેલા જયપુરમાં થયો અને એને ટીકાનો ખુલાસો કરનારો સોનગઢનો સંત પાયો. પ્રકાશ કરીને તો મોક્ષ માર્ગ જે લુપ્ત થઈ ગયો તો લગભગ મોક્ષ માર્ગ એને કહેવાય. આત્માને આશ્રય થાય મોક્ષ માર્ગ, દયાદાનના પરિણામથી મોક્ષ નથી, એને કરનાર આત્મા નથી. એને જાણે કે હું એ તો વ્યવહાર છે, આત્માને જાણે એનું નામ નિશ્ચય છે. એમાં જાણવાના બે પ્રકાર, જેવી તો ધ્યાનમાં આત્માને જાણે છે અને સવિત્ર દશામાં પણ આત્માને જાણે છે. નિમિત્તના સદભાવ કે નિમિત્તના અસદભાવ અસદભાવમાં જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે એવી અપૂર્વ દશાની વાત આમાં છે. કરતા બુદ્ધિ છૂટી જાય એના માટે છે. જોયું આત્માનો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, જાણવા માત્ર સ્વભાવ છે. એટલે શું કે રાજાજી કરવાનો આત્માનો સ્વભાવ દાન કરુણા કોમળતાના પરિણામ થાય એને જાણે, પણ આત્મા એને કરે એમ માને તો વિજ્ઞાતનો દોષ લાગે. દયાના પરિણામ છે, કરુણાના પરિણામ છે, વ્રતાદિના પરિણામ છે, ચારિત્રનો દોષ છે, અને એને હું કરું છું તો વિજ્ઞાતનો દોષ લાગી જાય. વિજ્ઞાતના દોષને કોઈ દોષ ગણતો નથી. ચારિત્રના પાપને હિંસા જેવું ચોરી વ્યભિચાર એને જનક પાપ માને છે, પણ અહિંસાના પરિણામમાં આત્મબુદ્ધિ, દયાના પરિણામમાં આત્મબુદ્ધિ, દયાને હું કરું છું જાણું છું છૂટી ગયું અને કરું છું અજ્ઞાનમાં આવી ગયું અનાધિકાળથી. હવે અજ્ઞાન છૂટીને આત્માને જાણતા જાણતા હું એને જાણું છું પણ કરતો નથી, એવી આત્માનો અનુભવ થતા એને સમયદર્શન થાય. અલ્પકાળમાં એને ચારિત્ર આવીને પૂર્ણાનંદની પ્રાપ્તિ.
ચિદાનંદ કી રાજધાની અમર તેરી જગ મેં કહાની, ચિદાનંદ